જામનગરમાં તારીખ 27/3/82 સમયસર ગાથા 72 તેમજ ઇષ્ટોપદેશની ગાથા ઉપર પૂજ્ય ભાઈશ્રીનું પ્રવચન.
આ શ્લોકમાં આચાર્ય કહે આત્માનું 5 વિશેષણથી એક આત્માનું સૌથી કહે. પેલું તો લોકલોકને જાણવાની શક્તિથી સામર્થ્ય ભરેલો આત્મા છે. બીજું અત્યંત અનંત સુખ વાળો આત્મા છે. શરીર પ્રમાણ છે, અવિનાશી છે અને સ્વસંવેદન ગમ્ય છે. પોતાના જ્ઞાનથી પોતે જણાયો છે. એમાં સ્વસંવેદન વર્તો આગળ એક બહુ સારો કહેવાય છે. તત્વાનું શાસન છે એમાં સ્વસંવેદન વર્ત્યો છે કે યોગીને પોતાના આત્માનું આત્મા દ્વારા જે વેદ્યપણ તથા વેદકપણ તેને સ્વસંવેદન કહે છે. સ્વસંવેદન સ્વ એટલે પોતાનો આત્મા, વેદક એટલે વિવેક થાય છે અને વેદક એટલે જાણનાર. જાણનારો પોતે ને જણાય પણ એ પોતે, પોતે ને પોતે બે ધર્મ વાળો છે. વેદ્ય પણ પોતે અને વેદક પણ પોતે, જ્ઞેય પણ પોતે અને જ્ઞાય પણ પોતે. એક જ આત્મા બે ધર્મ વાળો રહેલો છે. જ્ઞાનથી જ્ઞેય જુદું ન હોય. જ્ઞાનથી જો જ્ઞેય જુદું દેખાય તો આત્માનો અનુભવ નહીં થાય. શું કહ્યું? આ જ્ઞાન છે અને આ મારું જ્ઞેય છે એટલે જ્ઞાનથી જ્ઞેય જુદું પાડ્યું ને. આ જ્ઞાન અને આ જ્ઞેય તો જ્ઞાનથી જ્ઞાનથી જ્ઞેય જુદું દેખાશે ત્યાં સુધી આત્માને આત્માનો જોવો નહીં. એમ લખે છે કે સ્વસંવેદનથી ગમ્ય છે. સ્વસંવેદનથી પ્રત્યક્ષ આત્મા થાય છે. તો સ્વસંવેદનનો અર્થ થયો કે સ્વ એટલે વેદ્ય અને સંવેદન એટલે વેદક. વેદ્ય એટલે કે જ્ઞેય જણાવા યોગ. આત્માનો સ્વભાવ આત્મામાં પ્રમેત્વ નામનો ધર્મ છે. જ્ઞેયત્વ આત્માનો સ્વભાવ છે. તો એ પોતાના જ્ઞાનમાં પોતાનો આત્મા જણાય પણ ખરો અને પોતે પોતાને જાણે પણ ખરો. પોતાને જાણવા માટે બીજાના જ્ઞાનની એને જરૂર નથી એવું એનો જ્ઞાન સ્વભાવ છે. અને એ આત્માને જાણવો હોય તો પર જ્ઞેયને જાણતા આત્મા જણાય એમ પણ નથી. કેમ કે જ્ઞેય પણ અહીંયા છે ને જ્ઞાન પણ અહીંયા છે ને જ્ઞાતા પણ અહીંયા છે. એવો ત્રણ ભેદ નીકળી જાય એવો આત્માનો સ્વભાવ હોવાથી સ્વસંવેદ્ય એનો અર્થ કરે છે. વેદ્ય વેદ એ પદાર્થમાં છે. જ્ઞેય પણ પોતે ને જ્ઞાન પણ પોતે. હવે એને બદલે જીવ એમ માને કે જ્ઞાન અહીંયા છે ને મારું જ્ઞેય આ છે તો જ્ઞાનથી જ્ઞેયનો ભેદ પાડ્યો. હવે જ છે જ્ઞાન પોતે જ્ઞાન પણ છે ને જ્ઞાન પોતે જ્ઞેય પણ છે. એક જ્ઞાનમાં બેવડા ધર્મ છે. બેવડો ધર્મ છે ને જ્ઞાન પણ પોતે ને જ્ઞેય પણ પોતે. જો એમ લક્ષમાં લઈએ તો એને આત્માનો અનુભવ થઈ શકે છે. પણ જો એમ લક્ષમાં ન લઈએ કે હું જ્ઞાન છું આ મારું જ્ઞેય છે તો એ જ્ઞાનથી જ્ઞેય જુદું હોવાથી એને આત્માનો અનુભવ થઈ શકતો નથી. માટે જે વ્યવહાર જ્ઞેય છે એને કાઉન્ટ કરી નિશ્ચય જ્ઞેય અહીંયા છે એને લક્ષમાં લઈને કે આ આત્મા ઉપયોગ એમાં જોડી દઈએ તો એને આત્માનો અનુભવ થાય. તો સ્વસંવેદ્યથી પ્રત્યક્ષ છે, ગમ્ય છે આત્મા. પોતાના જ્ઞાન વડે પોતાનો આત્મા જણાય એવો એનો સ્વભાવ છે. એમ કહ્યું પાંચમા બોલમાં સ્વસંવેદનથી ગમ્ય છે. હવે એના પાંચ પ્રકાર પાડીને સમજાવે છે. પેલા લોકાલોકને જાણનાર છે એનો વિસ્તાર કરે છે. આ વાત સર્વજ્ઞનો આત્મા લોકાલોકને જાણે છે. સર્વજ્ઞ પરમાત્મા છે એનો આત્મા લોકાલોકને જાણે છે. એ વ્યવહાર નહીં કથન છે. પણ તેનો અર્થ એ નથી કે તેઓ જાણતા જ નથી. લોકાલોકને જાણતા નથી એવો અર્થ નથી. તેઓ જાણે તો છે પરંતુ પર પદાર્થોની સાથે એકતા કરી એકમેક થઈ જાણતા નથી. જો તેઓ એકતા કરી જાણે તો તેઓ અન્ય જીવોના રાગ દ્વેષના કરતા અને તે જીવોના સુખ દુઃખના ભોગતા થાય, જે કદી બની શકે નહીં. દર્પણની જેમ આત્મામાં એટલે જ્ઞાનમાં એવી નિર્મળતા છે કે ત્રણ લોકના સર્વ પદાર્થો તેમાં પ્રતિબિંબિત થાય છે. જેથી પોતાના આત્માને જાણતા બધા પદાર્થો તેમાં જણાઈ જાય છે. સરજી મૂકી કે પોતાના આત્માને જાણતા, નંબર વન, પોતાના આત્માને જાણતા સર્વજ્ઞ ભગવાનનું જ્ઞાન એવું ખીલી ઉઠે છે કે એમાં લોકાલોક પણ જણાઈ જાય. કેવળ જ્ઞાનની એક સમયની પર્યાય ત્રણ લોકના અનંત પદાર્થો તેમના પ્રત્યેકના અનંત અનંત ગુણો અને દરેક ગુણની ત્રિકાળવર્તી અનંત અનંત પર્યાયોને યુગપદ એટલે એકી સાથે જેમ છે તેમ રહે છે. અર્થાત જે દ્રવ્યની જે પર્યાય જે કાળે જે ક્ષેત્રે થઈ ગઈ હોય, થવાની હોય અને થતી હોય, તેમાં જે તે પર્યાયોને અનુકૂળ જે જે બાહ્ય નિમિત્તો હોય તે બધાની કેવળી ભગવાન એકી સાથે જેમ છે તેમ જાણે એવું તેમના જ્ઞાનનું અચિંત્ય સામર્થ્ય છે. સર્વજ્ઞની શક્તિ વિશે શ્રી પ્રવૃત્ત સારમાં કહ્યું છે કે હવે એક જ્ઞાયક ભાવનો સર્વજ્ઞેયોને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમે પ્રવર્તા અનંત ભૂત વર્તમાન ભાવિ વિચિત્ર પર્યાય સમય વાળા અગાધ સ્વભાવ અને ગંભીર એવા સમસ્ત દ્રવ્ય માત્રને જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાઈ ગયા હોય, ચિતરાઈ ગયા હોય, ચટાઈ ગયા હોય, ખોદાઈ ગયા હોય, ડૂબી ગયા હોય, સમાઈ ગયા હોય, પ્રતિબિંબિત થયા હોય, એમ એક ક્ષણમાં જે શુદ્ધાત્મા પ્રત્યક્ષ કરે છે. ગાથા નંબર 200 નીચે પ્રવચતા તે જીવાદી દ્રવ્ય જાતિઓના સમસ્ત વિદ્યમાન અને અવિદ્યમાન પર્યાયો તાત્કાલિક વર્તમાન પર્યાયોની માફક વિશિષ્ટતાપૂર્વક પોતપોતાના ભિન્ન ભિન્ન સ્વરૂપે જ્ઞાનમાં વર્તે છે. જે પર્યાયો અદ્યપી ઉત્પન્ન થયા નથી તથા જે ઉત્પન્ન થઈને વિલય પામી ગયા છે તે પર્યાયો ખરેખર અવિદ્યમાન હોવા છતાં જ્ઞાન પ્રતિ નિયત હોવાથી જ્ઞાનમાં નિશ્ચિત સ્થિર ચોંટેલા હોવાથી જ્ઞાનમાં સીધા જણાતા હોવાથી જ્ઞાન પ્રત્યક્ષ વર્તતા થતા પથ્થરના સ્તંભમાં કોતરાયેલા ભૂત અને ભાવિ દેવોની એટલે કે તીર્થંકર દેવોની માફક પોતાનું સ્વરૂપ અકંપણે જ્ઞાનને અર્થતા એવા તે પર્યાયો વિદ્યમાન જ છે. આ રીતે આત્માની અદ્ભુત જ્ઞાન શક્તિ અને દ્રવ્યોની અદ્ભુત જ્ઞેયત્વ શક્તિને લીધે કેવળ જ્ઞાનમાં સમસ્ત દ્રવ્યોના ત્રણેય કાળના પર્યાયોનું એક જ સમયે ભાસનું અવિરુદ્ધ છે. હવે એક બોલ થોડો થયો કેવળીનો, કેવળ જ્ઞાન જેવો આત્મા છે સ્વભાવ સામર્થ્ય આવવાનું. હવે બીજો બોલ, આત્મા અનંત સૌખ્યવાન છે એટલે કે આત્માના દ્રવ્ય સ્વભાવમાં અતિન્દ્રિય અનંત સુખ છે. આવું પરિપૂર્ણ સુખ સર્વજ્ઞ ભગવાનને જ હોય, કારણ કે ઘાતી કર્મના અભાવને લીધે પરિણામ કાંઈ ઉપાધિ નહીં હોવાથી અને કેવળ જ્ઞાન નિષ્કમ સ્થિર અનાકુળ હોવાને લીધે કેવળ જ્ઞાન સુખ સ્વરૂપ છે. જોકે આત્માને સંસાર અવસ્થામાં કર્મ સાથે સંબંધ હોવાથી તે ગુણ વિભાવરૂપ પરણે છે, તે વાસ્તવિક સુખરૂપ પરિણમતો નથી. પરંતુ જ્યારે આત્મા ઘાતી કર્મથી સર્વથા મુક્ત થાય છે અર્થાત સ્વાત્મલબ્ધિને કારણે પ્રાપ્ત કરે છે, ત્યારે તે ગુણનો પૂર્ણ વિકાસ થતાં આત્મા અનંત સુખ સ્વભાવ પરિણમે છે. બે બોલ, અનંત સુખનો બીજો બોલ આવ્યો. ત્રીજો બોલ, વ્યવહાર નૈતિક આદિ નામ કર્મ પ્રાપ્ત દેહ પ્રમાણ છે, પરંતુ નિશ્ચય નહીંથી તે લોકાલોક પ્રમાણ લોકાકાર પ્રમાણ અસંખ્યા પ્રદેશી છે. નિશ્ચયની વાત બે વાત છે. જોકે વ્યવહાર નહીં કી તે પ્રદેશોના સંકોચ વિસ્તાર સહિત છે, તો પણ સિદ્ધ અવસ્થામાં સંકોચ વિસ્તાર થી રહી શરીર પ્રમાણે તેનો આકાર છે. ત્રણ વાત કરી ચોથું દ્રવ્યાર્થિક નહીં કી આત્મા સંકોચ જ્ઞાનના અખંડ સ્વભાવે ધ્રુવ છે, અવિનાશી છે, પરંતુ પર્યાપ્તિક નહીં, તે ઉત્પાદની સહિત છે, અર્થાત પ્રતિક્ષણ વિનાશી છે. પાંચમો મૂળ આત્મા સ્વસંવેદન ગમ્ય છે, અહમ અસ્મી હું છું એવા અંતર્મુખાકાર રૂપથી જે જ્ઞાન અથવા અનુભવ થાય છે તેનાથી આત્માની સત્તા સ્વતઃ સિદ્ધ થાય છે. જ્ઞાની જનને અંતરબાહ્ય જલ્પો અથવા સંકલ્પોનો પરિત્યાગ કરી આત્મ સ્વરૂપ આત્મા દ્વારા આત્મામાં જે અનુભવ આવેદન થાય છે તે સ્વસંવેદન છે. આ સ્વસંવેદનની અપેક્ષાએ આત્મા પ્રત્યક્ષ છે. જ્ઞાન આત્મા જ જ્ઞેય અને આત્મા જ નાયક હોય છે ત્યાં ચૈતન્યની તે પરિણતિને સ્વસંવેદન પ્રમાણ કહે છે, તેને આત્માનો અનુભવ યા આત્મદર્શન પણ કહે છે. છેલ્લી બે લીટીમાં આખો સાર કહી દીધો કે આ ઉપરનો જેટલું દાસમાં કહ્યું એ જ્યારે પોતાના વિચારમાં એમ લે કે હું જ્ઞાન છું ને હું જ નહીં છું, તો એને પર પદાર્થની પર જ્ઞેય પરથી જાણવાની અભિલાષા ઈચ્છા છૂટી જાય છે. જ્યારે ચેતનમાં બેસે છે અથવા તો જેને જેને સમય પ્રસન્ન થાય છે તેને તેને પોતાના જ્ઞાનમાં અનુભવનો કાળ આવે ત્યારે પોતાના જ્ઞાનમાં શ્રદ્ધામાં એમ જ એવા કરે છે કે હું જ જ્ઞાન છું ને હું જ નહીં છું. એવા બે ભેદ મારું સ્વરૂપ છે, પણ હું જ્ઞાન આ મારું જ્ઞેય એ મારું સ્વરૂપ નથી. મારાથી જે જુદું હોય એ મારું જ્ઞેય ન હોય. મારાથી જે જુદી વસ્તુ છે તે મારું જ્ઞેય નથી. મારું જ્ઞેય તો મારી પાસે જ છે, હું જ્ઞાન ને હું જ નહીં. એવો વિચાર ભેદનો પોતાના ભેદનો આવે ત્યાં સુધી પણ અનુભવ થાય નહીં. ફરી નહીં 22મી ગાથામાં આવશે, એની પહેલાં બે લીટી જે છેલ્લી થઈને એનો સાર છે. જો શું ફરી કહેવાનું, જ્યાં આત્મા જ જ્ઞેય અને આત્મા જ જ્ઞાયક હોય છે, જ્ઞેય પણ આત્મા અને જ્ઞાયક પણ પોતે, ત્યાં ચૈતન્યની તે પરિણતિને સ્વસંવેદન પ્રમાણ કહે છે, તેને આત્માનુભવ યા આત્મદર્શન પણ કહે છે કે હું જ જ્ઞાન અને હું જ જ્ઞેય છે. એટલો બે ભેદ મારા જ્ઞાન વડે મારો આત્મા જણાય છે એમ વિચાર આવે એમાં અનુભવ ન થાય, પણ મારા જ્ઞાનમાં આ જ્ઞેય જણાય છે એ તો દિલ્હી ઘણી છે, એ તો આંગણામાં નથી, એ તો આંગણાની બહાર છે. આંગણામાં આવ્યો કેને કહેવાય? હવે આંગણામાં આવે છે, આંગણાને પણ ઓળંગી જાય ત્યારે ઘરમાં જઈ શકાય. આંગણામાં ઉભો રહીએ તો ઘરમાં ન જવાય. હું જ જ્ઞાન અને હું જ નહીં, મારો આત્મા જ મને મારા જ્ઞાનમાં જણાય છે. અરે જણાય ગયો છે, બાળ ગોપાળ સૌને વર્તમાનમાં જણાઈ ગયો છે. જે જણાઈ ગયો છે જ્ઞાયક તે હું છું, એટલો ભેદ જરા પડે અંદરમાં તો પણ એને અનુભવ થતો નથી. પણ એ ભેદને પણ ઓળંગી જાય છે, એ ભેદને પણ ઓળંગી અને જ્ઞાન અને જ્ઞાતાને જ્ઞેય જ્ઞાતા ધ્યાનને જ્ઞેય ત્રણ ભેદને ઓળંગી જાય છે ત્યારે એને અનુભવ થાય છે એમ અમારે શું. એનું નામ આત્મદર્શન છે, એનું નામ આત્માનો અનુભવ છે, એનું નામ ચૈતન્યની પરિણતિ કહેવાય. હવે એ વિષયને 22મી ગાથામાં આચાર્ય ભગવાન પોતે કહે છે. અહીં શિષ્ય કહે છે કે જો આત્મા આવા પ્રકારનો છે, ઉપર કહ્યો તેવા પાંચ પ્રકારનો, તો તેની ઉપાસના કેવી રીતે કરવી, તેની આરાધના કેવી રીતે કરવી, તેનો અનુભવ કેમ કરવો? ઉપાસના કહો, આરાધના કહો, સેવા કહો, અનુભવ કહો, એક જ વાત છે. મારો આત્મા આવો છે. હવે આત્માનું સ્વરૂપ મારા ખ્યાલમાં આવ્યું, પણ એનો પ્રત્યક્ષ અનુભવ કેમ કરો મારે, એવો પ્રશ્ન શિષ્યનો થાય. અહીં શિષ્ય કહે છે કે જો આત્મા આવા પ્રકારનો છે, આપે કયો તેવા પ્રકારનો છે અને એ વાત મેં લક્ષમાં લીધી, તો તેની ઉપાસના આરાધના સેવા એનો અનુભવ એનું અવલંબન કેવી રીતે કરવું, કેવી રીતે તેની ઉપાસના કરવી, આત્મ ઉપાસનાના ઉપાયનો આત્માની આરાધનાનો ઉપાયનો આ પ્રશ્ન છે. એ સ્પષ્ટ છે એમ કે આચાર્ય ભગવાન કે શિષ્યનો પ્રશ્ન સ્પષ્ટ છે કે મેં આત્માનું સ્વરૂપ આપે કહ્યું એવું તો લક્ષમાં લીધું, પણ હવે મને પ્રત્યક્ષ અનુભવ કેમ થાય આત્મા, જે આપે કહ્યો હોય એવો મારે અનુભવ કરવો છે આત્મા. હવે એને અનુભવની રીત અને કળા બતાવે. 22 નંબરની ગાથા છે. ભાવ મનની એકાગ્રતાથી ઇન્દ્રિયોના સમૂહને વશ કરી આત્મવાન પુરુષે, એટલે કે જેને આત્માનો અનુભવ કરવા તત્પર થયો છે એવા પુરુષે, જ્ઞાતા પુરુષે, ધ્યાન કરવાની ભાવનાઓ છે એવા પુરુષે, આત્મવાન પુરુષે પોતાનામાં એટલે આત્મામાં સ્થિત આત્માને આત્મા દ્વારા જ જાવવો જોઈએ, એનું ધ્યાન કરવું જોઈએ, પોતાના શુદ્ધાત્માનું ધ્યાન છોડવું જોઈએ, બીજા બધા પદાર્થોનું ધ્યાન છોડી દેવું જોઈએ, બધા પદાર્થોનું લક્ષ્ય છોડી દેવું જોઈએ, અંદર શુભાશુભ ભાવ થાય છે એનું પણ લક્ષ્ય છોડી દેવું જોઈએ, અને આત્માને આત્મા દ્વારા અંતરમાં એને અનુભવવો જોઈએ, ધ્યાવવો જોઈએ એમ કહે છે. હવે ટીકા. ધ્યાવવો જોઈએ, ભાવવો જોઈએ, કોણે, કોણ એવા આત્માનું ધ્યાન કરે, કોણે કે આત્મવાન પુરુષે, અર્થાત જેને ઇન્દ્રિયો અને મનને ગોપવેલ છે, ઇન્દ્રિય અને મનનો વ્યાપાર જેને બંધ કરી દીધો છે, ટોપ અટકાયો છે, સંયમમાં રાખે છે, અથવા જેની ઇન્દ્રિયો અને મનની સ્વૈરાચાર રૂપ સ્વચ્છંદ પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે. કે ભાઈ આ જીવ સ્વચ્છંદી છે, સમજી ગયા, પુણ્યપાપ પુણ્યના પરિણામને છોડીને પાપની પ્રવૃત્તિ કરે એને સ્વચ્છંદ કહેવાય. અધ્યાત્મમાં સ્વચ્છંદની વાત બીજા પ્રકારની છે કે જે જ્ઞાન જેનું છે એને જાણતો નથી. વિષય આવે ત્યારે તો ચોપડ તો કરવી જોઈએ ને, આપણા નિષ્કાર કે છે ને, તો નિષ્કારણ કરુણા એને વેટ નથી અજ્ઞાની શોધી. ઇન્દ્રિયો અને મનની સ્વૈરાચાર રૂપ એટલે કૌંસમાં સ્વચ્છંદ પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે, જેને આત્માનો અનુભવ કરવાનો તત્પર થયો છે આત્મા, એને સ્વચ્છંદ પ્રવૃત્તિ બંધ કરી. સ્વચ્છંદ એટલે પરગ લઈને જાણવાની જે પ્રવૃત્તિ હતી એ એનો સ્વચ્છંદ હતો. આમ થયું કિશોરભાઈ ને આમ
ભગવાન
કારખાના ને જોવું એ સ્વચ્છંદ તો છે, પણ દેવગુરુ શાસ્ત્ર તરફ લક્ષ કરવું ને એ જ્ઞેયને પ્રતિત કરવું એ સ્વચ્છંદ પ્રવૃત્તિ તારી સ્વચ્છંદ થઈ ગયો તું. કેમ કે એમાં આત્માનો અનુભવ થઈ શકતો. ગુરુદેવ વારંવાર ફરમાવતા હતા કે પર દવાઓ પર દ્રવ્ય તારફ તારી ગતિ જશે, ગતિ મતી માઠી છે, માથી દુર્ગતિ થશે, ગતિ એટલે પરમતી તારી બગડી જશે. રાગી પ્રાણી છે અને પરને લક્ષ કર્યા કરશે તો રાગી પ્રાણીને રાખ્યા કરશે, માટે પર તરફથી લક્ષ છોડી દે. તો અહીંયા એને સ્વચ્છંદ પ્રવૃત્તિનો નાશ, એટલે પ્રવૃત્તિ તો છે સ્વચ્છંદ એમ તો બધાએ સ્વીકારવું જોઈએ,
તો નાશ થાય,
તો નાશ કરવાનો ઉપાય બતાવે છે કે સ્વચ્છંદ પ્રવૃત્તિનો નાશ કરી દીધો છે. જ્ઞાતા પુરુષ જેને હવે આત્માનો અનુભવ કરવા તત્પર થયો છે એને એ પ્રકારનો વેપાર અટકાવી દીધો. એવા આત્માએ કોને ધ્યાવવો? ધ્યાન કરનારો પુરુષ કોને ધ્યાવે છે, કોને ધ્યેય બનાવે છે, કેની ઉપાસના કરવી? આત્માને. એટલે જેનો સ્વભાવ પહેલા એટલે શ્લોક 21 માં બતાવ્યો છે તેવા પુરુષને, એટલે આત્માને. આત્માએ આત્માનું ધ્યાન કરવું તો કેવા આત્માનું ધ્યાન કરવું? કે પાંચ બોલે જે બતાવ્યો, લોકાલોકને જાણવાનું સામર્થ્યમાં છે, જેમાં અનંત સુખ છે, મળે અવિનાશી છે, અને મને સ્વભાવ બતાવ્યો. પણ એનું સાધન શું? તેના વડે જાગવું, આત્મા વડે, અર્થાત સ્વસંવેદન રૂપ પોતાથી પ્રત્યક્ષ જ્ઞાનથી જે ધ્યાવવો જોઈએ. એટલે કે જે સ્વચ્છંદ પ્રતિ છે, ઇન્દ્રિય જ્ઞાનની પરને પ્રતિ કરે સ્વચ્છંદી, તે પરોક્ષ જ્ઞાન છે. તે પરોક્ષ જ્ઞાનથી આત્મા સ્વસંવેદન અનુભવમાં આવી શકતો નથી. માટે એ ઇન્દ્રિય જ્ઞાનને રોકીને સ્વસંવેદન જ્ઞાન એટલે અતિન્દ્રિય જ્ઞાન, જે જ્ઞાન આત્માને આત્મા વડે જાવે છે, એ અતિન્દ્રિય જ્ઞાન વડે જાવવું. સ્વસંવેદન રૂપ પોતાથી પ્રત્યક્ષ જ્ઞાનથી જાવવું જોઈએ. કારણ કે તે વ્યક્તિમાં બીજા કરણ સાધનનો અભાવ છે. શું કહ્યું? કે જે સ્વસંવેદન જ્ઞાન છે, જેમાં આત્માનો અનુભવ થાય છે, એવી વ્યક્તિ એટલે જ્ઞાનની જે ક્રિયા, એમાં ભાવમનનો, ઇન્દ્રિય જ્ઞાનનો એમાં અભાવ છે. કેમ કે એ આત્માને જાણવાનું સાધન નથી, એ ભિન્ન સાધન છે. ઇન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાતો નથી, ને રાગથી તો આત્મા જણાતો જ નથી, પણ ઇન્દ્રિય જ્ઞાનથી પણ આત્મા જણાતો નથી. કેમ કે એ આત્માની જાતનો પર્યાય જ નથી. આત્મા અતિન્દ્રિય મહાપદાર્થ છે, અને વર્તમાન ઇન્દ્રિય જ્ઞાન છે, એ ઇન્દ્રિય જ્ઞાન વડે આત્મા ગમ્ય ના અનુભવમાં આવી શકતો નથી. માટે એ આત્માને અનુભવવાનું સાધન જ નથી, એનું અભિન્ન સાધન જોઈએ. ઇન્દ્રિય જ્ઞાન છે, ભિન્ન સાધન છે. ઇન્દ્રિય જ્ઞાન આંગણા સુધી લાવી દઈએ, નિર્ણય કરાવી દઈએ કે હું આવો છું, પણ અંદરમાં એ પ્રવેશ ન કરી શકે. માટે કહ્યું કે એક વ્યક્તિમાં બીજા કરણ સાધનનો અભાવ છે, ભિન્ન સાધનનો અભાવ છે. પ્રજ્ઞા જ એક સાધન છે કે જે આત્માની જાતનું સાધન છે, એના વડે આત્માનો અનુભવ થઈ શકે. સ્વયં આત્મા જ વ્યક્તિનું સાધન છે. આત્મા જ પોતે કરતા, અને આત્મા જ પોતે કરણ, આત્મા જ પોતે બધું બધું આત્મા છે. કરતા કર્મ આદિ સટકાર રૂપે વર્ણન તો આત્મા, આત્મા આત્માને અનુભવે છે. પછી કહે છે કે આત્મા આત્માને અનુભવતો નથી, ત્યારે અનુભવ થાય. આત્મા આત્માને અનુભવે છે એટલા કારકના ભેદમાં ઉભો, ત્યાં સુધી પણ અનુભવ ના થાય. નથી આત્મા વડે, નથી આત્મા માટે નથી અનુભવતો, ક્યારે અનુભવ થાય? એટલે કે એટલા કારક ના ભેદો નીકળી જાય અને અભેદ કારક રૂપે આત્મા પડી જાય, ત્યારે આત્મા અનુભવ. માટે ચિંતાને છોડી સ્વસંવેદી એટલે સ્વસંવેદન દ્વારા જ તેને જાણવો જોઈએ. સ્વપર પ્રકાશક અતિન્દ્રિય જ્ઞાનનું સામર્થ્ય. ઇન્દ્રિય જ્ઞાનનું સામર્થ્ય સ્વને જાણવાનું નથી, એ એકાંત પરને પ્રસિદ્ધિ કરે છે. માટે એ આત્માને અનુભવવા માટે સાધન નથી, એમાં સ્વપર પ્રકાશક શક્તિ નથી. અતિન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થાય એ સાધન વડે આત્મા પણ જણાય, અને લોકો પણ શિષ્ય પૂછ્યું, આત્મામાં સ્થિત થયેલા, કારણ કે વસ્તુત વાસ્તવિક રીતે સર્વ પદાર્થોને સ્વરૂપ માત્ર જ આધાર છે, અર્થાત સર્વ પદાર્થો પોતાના સ્વરૂપમાં છે. આત્મા ક્યાં છે? કે પોતાના સ્વરૂપમાં રહેલો છે. જ્ઞાન અને દર્શન એવો જે સ્વભાવ, એમાં ત્રિકાળી આત્મા રહેલો છે. શું કરીને? રૂપાદી વિષયોથી રોકીને, સંયમિત કરીને, અર્થાત પાછી વાળીને, ઇન્દ્રિય જ્ઞાનને પાછું વાળવું. કોને? કે ઇન્દ્રિયોના સમૂહને, એટલે ચક્ષુવાદી ઇન્દ્રિય ગણને. ક્યાં ઉપાયથી? એકાગ્રપણાથી, અર્થાત એક એટલે વિવિક્ષિત આત્મા, તે દ્રવ્ય વા પર્યાય, તે અગ્રહ એટલે પ્રધાનપણે અવલંબનભૂત વિષય છે જેનો તે એકાગ્ર છે. પોતાના પરિણામને એક અગ્રહ ભગવાન આત્માની સન્મુખ લાવીને દોડી જવો, ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર થતો અટકી જાય સંભોના કાળમાં. ત્યારે એને રોકવો એમ પણ કહેવામાં આવે છે. બાકી રોકવા ઉભો ન રહીએ તો આની કોઈ ઢળે ત્યાં ઓલું રોકાઈ જાય છે. પછી ઇન્દ્રિય જ્ઞાનને રોકવો એમ કહેવામાં. એકાગ્રનો બીજો અર્થ, એકાગ્ર એક અને અગ્ર એનો અર્થ સારો છે. એક એટલે પૂર્વાપર પર્યાયોમાં અનુસ્યુત રૂપથી અવિચ્છિન્ન રૂપથી પ્રવર્તમાન. એકનો અર્થ એમ કરે છે કે જેમ 108 મોતીની માળા છે ને, મોતીની માળા, એમાં દોરો એક જ છે, અનુસ્યુત રૂપ દોરો. બીજી એનું નામ એક કહેવાય. મોતી 108 ભલે છે પણ દોરો એક છે. એમ આ આત્મા એક એટલે પૂર્વપર પર્યાયોમાં અનુસૂત રૂપથી એટલે અવિચ્છિન્ન રૂપથી પ્રતિપદમ એક રૂપમ સર્વ અવસ્થાને વિશે જ્ઞારો સદા ધ્રુવ પરમાત્મા થી પ્રવર્તમાન. એકનો અર્થ કેટલો કર્યો? અગ્ર એટલે આત્મા, એકાગ્ર એક અને અગ્ર, અગ્ર એટલે આત્મા, એટલે આત્મા જેનો તે એકાગ્ર, તેના ભાવથી એટલે એકાગ્રતા. કોના ચિત્તના એટલે ભાવ મનના, તેનો આ અર્થ છે. ત્યાં કહી અથવા આત્મામાં શુદ્ધ જ્ઞાનની સહાયથી મનના આલંબન દ્વારા ઇન્દ્રિયોને રોકીને તથા પોતાના આત્માને ભાવીને તેમાં એકાગ્રતા પ્રાપ્ત કરી ચિંતા છોડી સ્વસંવેદન દ્વારા જ આત્માનો અનુભવ કરવો. કે બાકી જ્ઞાન આત્મા છે અને કેવળ જ્ઞાન પરદ્રવ્ય છે, તે કઈ રીતે, કઈ કઈ અપેક્ષાએ છે તેનો ખુલાસો કરશો. કે કોઈ વખતે એમ આવે કે કેવળ જ્ઞાનની પર્યાય પણ પરદ્રવ્ય છે, એનું પણ આલંબન લેવા જેવું નથી. નિયમસારમાં આવે છે કે જે ચારે ભાવો છે, ક્ષાયિક ભાવ, એ પણ પરદ્રવ્ય છે. કેવળ જ્ઞાન પણ પર્યાયના ભેદનું આલમન છોડાવી અને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. તો કેવળ જ્ઞાનને પરદ્રવ્ય કહીએ, કોઈ વખતે દ્રષ્ટિ અપેક્ષા એને પરદ્રવ્ય કહીએ, અને કોઈ વખતે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે એ આત્મા છે એમ પણ કહીએ. અનુભૂતિ તે આત્મા, શુદ્ધ જ્ઞાન તે આત્મા છે, સમય દર્શન તે આત્મા છે એમ પણ આવે તો એ કઈ અપેક્ષા એ? કઈ અભેદની અપેક્ષા એ? અથવા સ્વજ્ઞેયની અપેક્ષા એ? જ્યારે મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન આત્મસન્મુખ થાય છે અને આત્માનો અનુભવ થાય છે, ત્યારે તે સમયે તે પર્યાયથી આત્મા અનન્ય અભેદ થાય છે, એને સ્વજ્ઞેય કહેવાય. એ જ્ઞેયની અપેક્ષાએ, સ્વજ્ઞેયની અપેક્ષાએ મતિ જ્ઞાનને આત્મા કહેવાય, અને દ્રષ્ટિની અપેક્ષાએ જોવામાં આવે તો કેવળ જ્ઞાનને પરદ્રવ્ય કહેવાય. અહીંયા ધ્યેયની મુખ્યતા છે. કેવળ જ્ઞાનને જ્યાં પરદ્રવ્ય કહીએ ત્યાં આચાર્ય મહારાજને ધ્યેય બતાવવું છે, અને જ્યાં મંદિરશુદ્ધ જ્ઞાન છે તે આત્મા છે એમ કે ત્યાં એને સ્વજ્ઞેય બતાવવું છે. કેમ કે શુદ્ધ જ્ઞાન આત્માની સન્મુખ થઈને આત્માનો અનુભવ થાય ત્યારે શુદ્ધ જ્ઞાન અને એનો વિષય એ બે જુદા દેખાતા, છેતો જુદા દેવને કહી જાય, પણ એનો ભેદ દેખાતો નથી, અભેદ એને સ્વજ્ઞેય કહેવામાં આવે. તો જ્ઞેયની પ્રધાનતાથી સમ્યક દર્શનને આત્મા કહેવાય, અનુભૂતિને પણ આત્મા કહેવાય. શુદ્ધ નહીં કહો, અનુભૂતિ કહો, આત્મા કહો, એક જ છે. કે સ્વજ્ઞેયની અપેક્ષાએ, અને કેવળ જ્ઞાન પરદ્રવ્ય છે કે ધ્યેયની અપેક્ષાએ. ધ્યેય અને જ્ઞેય આ બે ખાસ જો લક્ષમાં આવે તો કઈ ગોટાળો ન થાય. જે ધ્યેય છે ગુરુ પરમાત્મા જ્ઞાયક ભાવ, ધ્યેય છે એ જ્ઞેય પણ છે. જ્ઞાયક ભાવ ધ્યાનનું ધ્યેય પણ છે અને જ્ઞાનનું જ્ઞેય પણ છે. પણ આ મતિ જ્ઞાન પ્રગટ થયું અને મતિ જ્ઞાન પર્યાય પરિણત જે આત્મા થયો તે સ્વજ્ઞેય છે જ્ઞેય છે. પછી બીજો પ્રશ્ન, પરિણામ તે વ્યવહાર, પરિણામી તે ગુપ્ત વ્યવહાર અને અપરિણામી તે નિશ્ચય, બે બાબત વિશે ખુલાસો કરશો. પરિણામ પરિણામી અને અપરિણામી એ ત્રણ ઉપર વિશે ખુલાસો. અપરિણામી છે એ ખરેખર નિશ્ચય છે. નિશ્ચય એટલે અપરિણામી જે નિષ્ક્રિય પરમાત્મા છે એનું અવલંબન લેવાયું છે. કે અપરિણામી દ્રવ્યને શુદ્ધ નયનો વિષય કહેવામાં આવે, અથવા શુદ્ધ દ્રવ્યાર્થિકની ના વિશેથી જોઈએ તો આત્મા અપરિણામી છે. અને પરિણામને જોવું કે આ પરિણામ છે એ વ્યવહારનો વિષય છે. એક નિશ્ચયનો વિષય અપરિણામી, પરિણામ છે તે વ્યવહારનો વિષય. અને પરિણામ અને અપરિણામીને અભેદ કરો તો એને પરિણામી કહેવાય, તો એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. એક નિશ્ચયનો વિષય, બીજો પર્યાય છે વ્યવહારનો વિષય. અને પર્યાય સહિત દ્રવ્ય જ્યારે પરિણામી લો તો એ પ્રમાણ જ્ઞાનનો વિષય. પ્રમાણ જ્ઞાન ને પણ અધ્યાત્મમાં વ્યવહાર નિર્ણય વિષય કહેવામાં આવ્યો છે. કેમ કે પરિણામી દ્રવ્યો એ અવલંબન લેવા યોગ નથી, જાણવા યોગ છે. પછી ત્રીજો પ્રશ્ન, અપરિણામી જીવ ધ્યાનનું ધ્યેય છે, એ જ આત્મા જયારે સમ્યક દર્શન જ્ઞાન રૂપે પરણમે છે ત્યારે શ્રદ્ધા અને જ્ઞાન ની મૈત્રી કેવી હોય તે સમજાશે. કેમ કે જ્ઞેય છે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ, સામાન્ય વિશેષ આત્મા એ દ્રષ્ટિનો વિષય નથી, આશ્રય કર્મયોગ નથી. એટલે કે બહારથી જુદો પડીને દ્રવ્ય પર્યાય સ્વરૂપ સામાન્ય વિશેષમાં આવ્યો, પછી એ વિશેષને ગૌણ કરી અને સામાન્ય તરફ ઢળી જાય છે. તો સામાન્ય પદાર્થ છે તેનો તે ધ્રુવ તે ધ્યાનનું ધ્યેય થાય છે. તો જ્યારે એ આત્મા શુદ્ધ નહીંથી શુદ્ધ આત્માનું અવલંબન કરે શાસ્ત્રમાં જઈને, ત્યારે શ્રદ્ધાનો વિષય પણ એ ત્રિકાળી છે અને શુદ્ધ નહીંનો વિષય નિશ્ચયનો વિષય પણ ત્રિકાળી છે. અને ચારિત્રની પર્યાય પ્રગટ થાય એનો વિષય આશ્રયભૂત તો ત્રિકાળી જ છે. ત્રણેય પ્રકારની પર્યાય સાથે પ્રગટ થાય એનો અવલંબનભૂત પદાર્થ તો એક જ છે સામાન, સમજી ગયા? તો એ તો ધ્યેય થાય છે. હવે જ્યારે એ આત્મા ખરેખર નિર્વિકલ ધ્યાન વખતે ધ્યાનનું ધ્યેય થાય છે, ત્યારે તે જ સમયે તેને સમ્યક દર્શનાન ચારિત્ર પ્રગટ થાય છે. અને સમ્યક દર્શન જ્ઞાન કહે પરિણમતો આત્મા, પરિણામી આત્મા જ્ઞાનનું જ્ઞેય થાય છે, અપરિણામી ધ્યાનનું ધ્યેય થાય છે, અને પરિણામી આત્મા જ્ઞાનનું જ્ઞેય થાય છે. સમય એક જ છે. દ્રવ્યને ઉપાધિપણે જાણે છે અને પર્યાયને અનુપાધિપણે જાણે છે. તો એક સમયની અંદર એને દ્રષ્ટિનો વિષય પણ પ્રાપ્ત થયો અને જ્ઞાનનો વિષય પણ પ્રાપ્ત થયો. સમ્યક એકાંત પૂર્વક અનેકાંત પ્રગટ થઈ ગયું. આશ્રય એકનો અને જ્ઞાન બેનું, આશ્રય દ્રવ્યનો અને જ્ઞાન દ્રવ્ય પર્યાય સ્વરૂપ હતું આખાનું. તો એ ધ્યેય છે અને ધ્યેય પૂર્વક નહીં થાય. ધ્યેય છે તે પર્યાયથી રહિત છે અને જ્ઞેય છે તે પર્યાયથી સહિત છે. હવે રહિત છું એવો વિકલ્પ પણ નથી અને હું સહિત છું એવો વિકલ્પ નથી. પણ જેવું સ્વરૂપ છે એવું એક સમયમાં જ્ઞાનમાં આવી જાય ત્યારે મધ્યસ્થ થતા એ સમયથી પ્રતિબદ્ધ થયો થતો ભગવાન આત્માને અનુભવતો બે નયોના વિષયને જેમ કે તેમ જાણે છે, પણ કોઈ નય પક્ષ કરતો નથી. એને ધ્યેય અને જ્ઞેયની સંધિ કહેવામાં આવે. એટલે દ્રષ્ટિના વિષયનો પણ દોષ ના આવ્યો અને જ્ઞાનના વિષયનો પણ દ્રોહ નથી. એને પર્યાય સહિત વસ્તુને પણ જાણીને પર્યાય રહીત વસ્તુને શ્રદ્ધામાં પણ લીધી. શ્રદ્ધામાં પર્યાયથી રહીત અને જ્ઞાનમાં પર્યાયથી સહિત. રહીત તે નિશ્ચય અને સહિતનું જ્ઞાન થયું તે વ્યવહાર. નિશ્ચય ને વ્યવહાર અંદર ને અંદર. સમ્યક દર્શનની પર્યાયથી સહિત એ વ્યવહાર. રાગ ને સુખ ભાવની વ્યવહારની વાત નથી. જ્ઞાન થાય છે. આનંદ પ્રગટ થયો કે આનંદ પરિણામથી હું સહિત છું એવું જ્ઞાન થાય અને આનંદ ની પર્યાય થી રહીત છું એવું પણ જ્ઞાન થાય. સમય એક વિકલ્પ નહીં અને જેમ છે એ વિજ્ઞાન. નિર્વિકલ્પ ધ્યાનમાં અતિન્દ્ર જ્ઞાન પછી સવિકલ્પ દશામાં આવતા એને ક્રમે બીજાને વાત સમજાવવા માટે ક્રમ પડે. અનુભવમાં ક્રમ નથી. જીવ અનાદિકાળથી કરતા બુદ્ધિ કરી રહ્યો છે પણ એક વાર સમ્યક દર્શન થયા પછી કરતા બુદ્ધિમાં શો ફેર કરે છે કે જ્યારે સમ્યક દ્રષ્ટિ થાય છે ત્યારે એને કરતા બુદ્ધિ છૂટી જાય છે. એને કરતા નહીં રહી જાય છે. કરું એવો વિકલ્પ ઉઠે છે પણ કરી શકું છું એવી કરતા બુદ્ધિ છૂટી જાય છે. સંકલ્પ છૂટી જાય છે અને કરવાનો વિકલ્પ રહી જાય છે. ખાવું પીવું કમાવું રહું દુકાને જાઉં ભગવાનની પૂજા કરવા જાઉં છું એમ કે ભગવાનની પૂજા કરવા જાઉં છું માત્ર આવે કે કરવા જાઉં છું પણ એમાં કરતા બુદ્ધિ નથી. પણ કર્તૃત્વ લઈ એ પ્રકારનો એને વિકલ્પ ઉઠે છે. એ વખતે અકર્તા નહીં હોવાથી સાક્ષી પણ છે. સાક્ષી પણ છે અને કર્તાને એ કરતા પણ કહેવાય. પણ સાક્ષી પણ હોવાથી કરતા બુદ્ધિ નથી. સાક્ષી પણ ચાલુ રહેવાથી એને કરવાનો વિકલ્પ ઉઠે છે પણ કરતા બુદ્ધિ થતી નથી. શ્રીમદજી ને કોઈ પૂછવા આવે કે સાહેબ પૈસાથી સુખ થાય? ના, બિલકુલ સુખ ના થાય. પરદ્રવ્ય છે પૈસા. કલાક એક ચર્ચા કર્યા પછી ઓફિસ નો ટાઈમ થયો, પાઘડી પહેરી અને ગજવો પહેરી ત્યાં બજારમાં. સાહેબ ક્યાં પધારો છો? ઓફિસ જાઓ. શું કામ? વેપાર માટે. કમાવા કે ખોવા? તો કે કમાવા. હમણાં આપ કહેતા હતા ને, એવી અટપટી વાત છે. શ્રદ્ધાનો ગુણ અને ચારિત્રનો દોષ એ સાથે સાધક લઈ રહીએ છીએ. શ્રદ્ધાનો ગુણ અને ચારિત્રનો દોષ બે સાથે રહી જાય છે. હવે શ્રદ્ધાનો ગુણ તો એ અરૂપી છે, બીજા જોઈ શકે નહીં. શ્રીમદને ગ્રહસ્થી હતા, એને જ્ઞાની તરીકે કોઈ સ્વીકારે નહીં. કોક કોક સ્વીકારે એ જુદી વાત, પાત્ર જીવ. બાકી જનરલી કોઈ એને જ્ઞાની તરીકે સ્વીકારતા નહોતા. એટલે શ્રદ્ધાનો ગુણ અને ચારિત્રનો દોષ. ચારિત્રનો દોષ દેખાય છે પણ શ્રદ્ધાનો ગુણ દેખાય નહીં, એવી અટપટી વાત છે. એને સમજીને પચાવવા દેવું કે હા સમ્યક દર્શન ન થયું હોય અને જો એમ કે મને કરતા બુદ્ધિ છૂટી ગઈ છે તો એ ગયો દુનિયામાં. સમજીને પચાવવા દેવું છે. ભલે સમ્યક દર્શન ન હોય તો એનો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. એને જાણવું છે કે સમ્યક દર્શન અત્યારે નથી, મારો પ્રયત્ન ચાલુ છે. મને વિશ્વાસ છે કે સમય દર્શન પ્રગટ થશે. એવા ગુરુ મળ્યા છે એમને સમય દર્શન પ્રગટ છે એવો વિશ્વાસ રાખીને નિરાશ થવું નહીં, પરમાત્મા રહેવું નહીં, કરતા બુદ્ધિ આવે નહીં, એવી રીતે એને સાધના કરવી જોઈએ.
બહુ સરસ
આખરી સરસ.
કરતા બુદ્ધિ આવે નહીં, બ્રહ્માદમાં પડે નહીં અને જેમ છે તેમ જાણીને પોતાનો માર્ગ કાઢી લે. ઉતાવળ કરે નહીં અને પ્રમાદે ન કરે, ઉતાવળે ન કરે અને પ્રમાદે ન કરે. ઉતાવળ કરવા જેવી નથી, જેમ જયારે થવાનું હશે ત્યારે થશે એમ જાણીને પ્રમાદ કરવા જેવો નથી. વિક્રમભર પર્યાય આગળ ન કરવી, હું હમણાં કરી લઉં
એમ પણ
ઉતાવળે આ બાર પાકે ધીરજથી શાંતિથી તારો માર્ગ અંદર નો શોધ છે અને મળી જશે. નામકમાં છે કે મૂંઝવણ તો થશે પણ મૂંઝવણ માંથી તને માર્ગ
મળશે.
રૂચિવંત છે ને, રૂચિવંત એને આશય ઊંચો છે ને, શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે એટલે એને માર્ગ અંદર થી મળી જશે.
બેનસિંહના ભતનામતમાં આવે છે, સતના સંસ્કાર ઊંડા હશે તો બીજી ગતિમાં પણ કામ લાગશે, પણ સંસ્કાર તો પર્યાય છે તો નાશવાન છે બીજી ગતિમાં.
કેમ છે કે જે વર્તમાનમાં ઊંડા સંસ્કાર ગયા હોય, ઊંડા સંસ્કાર તો એ પર્યાય છે, પર્યાયમાં સંસ્કાર છે. સંસ્કાર તો પર્યાયમાં છે એ વાત સાચી છે, પણ એની જે પર્યાયમાં પણ એની ભાવના શુદ્ધાત્મા તરફની ઘૂંટણની રહી ગઈ છે ને, તો જ્યાં જાય છે ને ત્યાં પાછી પર્યાય પણ તથારૂપની પ્રગટ થાય છે. જેમ કે ગુરુદેવે મહાવીર ક્ષેત્રમાં સંગત પ્રગટ ન કર્યું, આ એને પૂછેલી વાત છો, મેં એના પોતાના શબ્દો પોતાના શબ્દો પણ અહીંયા એને પ્રાપ્ત કર્યું. હવે સંસ્કાર તો હતા, પ્રાપ્ત ત્યાં નથી અહીંયા છે. હવે તમે કહ્યું કે પર્યાયની તો વ્યય થઈ ગયો છે, પણ જે પર્યાયનો વ્યય થવા છતાં પર્યાયનું જે વલણ થઈ ગયું છે એ નથી જતો. પર્યાયનું વલણ રહ્યા કરે છે એને સંસ્કાર કહેવાય. ઊંડા સંસ્કાર હોય તો કદાચિત આ ન પામે તો પછી પામી શકે, પણ આપણે આવતા ભાવ ઉપર વાત ન કરી, મને ગમતી નથી. વર્તમાનમાં ઉદાસ સંસ્કાર જો પડી ગયા હોત તો આ ભવે ન પામે તો આવતા ભવે પામે, એમ બેનસી નો શબ્દ છે એ સાચો છે. એમાં પણ થોડી જ્ઞાન છે, એવો જીવ લીધો છે ને અહીંયા ઊંડા સંસ્કાર કર્યા છે ને એ પામશે. ગુરુદેવ પુત્રની વાત ફરમાવતા હતા, ફરમાવ્યું ને એ પણ ફરમાવ, એટલું ઊંડા સંસ્કાર પાર, ઊંડા સંસ્કાર પાર, સંસ્કાર એવા ઊંડા થયા જાય કદાચ આ ભવમાં ન પામ. ઊંડા સંસ્કાર નો અર્થ એને ઉર્ધ્વ પણ હું ભગવાન આત્મા છું, મારામાં રાગ નથી, દ્વેષ નથી, દુઃખ નથી, દુઃખ નથી, પ્રમત નથી, અપ્રમત નથી, એકલું સામાન્યનું એને ચિંતન, ગોલન અને નિર્ણયનો પ્રયત્ન. નિર્ણય નથી થયો અહીંયા, પણ નિર્ણયનો પ્રયત્ન ચાલે છે. જો નિર્ણય થઈ જાય આ ભાવમાં તો આ ભાવમાં અનુભવ થઈ જાય. યથાર્થ નિર્ણય, કોઈ અપૂર્વ નિર્ણય આવી જાય તો અનુભવ થઈ જાય, પણ થોડીક નિર્ણયમાં એ પ્રકારની કદાચ નહીં કહો, પણ એનું ખોલન સામાન્ય ઉપર જાય છે વધારે. એનું વજન, એનું શ્રદ્ધા જ્ઞાનની પ્રગતિ સામાન્યને દેખે છે, વિશેષને ગૌણ કરતું અને સામાન્યને મુખ્ય કરતું એને વિચારધારા અવારનવાર ચાલે છે કે સામાન્યમાં વિશેષનો અભાવ જ છે, સામાન્યમાં વિશેષ છે જ નહીં એવું સામાન્ય સ્વભાવ નાયક. ઉપાધેય શુદ્ધાત્મા સિવાય બીજા પાંચ દ્રવ્યો એટલે ઉદ્ગલ ધર્મ ધર્મ આકાશ ને કા પાંચ દ્રવ્યો અને છઠ્ઠો સંસારી જીવ એ છ દ્રવ્યો એનું જ્ઞાન કરતા એટલે કે એને જાણવામાં રોકાતા એને જાણનારને જ્ઞાન પણ થતું નથી અને તેને જાણનારને સુખ પણ થતું નથી. શુદ્ધ સ્વભાવ માં જ્ઞાન પણ છે અને સુખ છે તેને જાણતા તેનું જ્ઞાન કરનારને જ્ઞાન પણ થાય, પોતાના આત્માનું જાણે તો એને જ્ઞાન પણ થાય અને એને સુખ પણ થાય. માટે શુદ્ધાત્મા ઉપાધિ છે એ વાત યથાર્થ છે. આ વાત એવી છે ભાઈ કે ખરેખર આ વાત એને લક્ષ્યમાં અત્યાર સુધી લીધી નથી અને આજની તારીખ સુધી પણ એ વાત લક્ષ્યમાં લેતો નથી. જે આ કૌશિકાકારે શબ્દો વાંચ્યા છે એ ઘણા વિચારે જીવોને એમ થાય કે છ દ્રવ્યનું મને જ્ઞાન થાય છે, પણ ભાઈ છ દ્રવ્યોનું જ્ઞાન થયું એમ ક્યારે કહેવાય કે જો એને પરદ્રવ્યને જાણતા અતિન્દ્રિય આનંદ આવે તો એને એનું જ્ઞાન થયું સાચું કહેવાય. પણ એકેન્દ્રથી માંડીને અત્યાર સુધી પર પદાર્થને જાણતા આનંદ કહ્યો તો એ પર પદાર્થને જાણવું જો આત્માનો સ્વભાવ હોત, જાય સમજાય છે, સ્વભાવ હોત તો એને પરને જાણતા અતિન્દ્રિય આનંદ આવવો જોઈએ. પણ અતિન્દ્રિય આનંદ આવતો નથી, માટે મારા જ્ઞાનનું જ્ઞેય પર પદાર્થ છે જ નહીં. મારા જ્ઞાનનું જ્ઞેય તો મારો આત્મા છે કે જેને જાણતા જ્ઞાન પણ થાય અને સુખ પણ થાય. હવે આ વાત એવી છે કે પોતપોતાની યોગ્યતા પ્રમાણે એ સમજે. આ વિષય સમજાવી શકાતો નથી, સમજી શકાય છે. વિષય આત્માનો એવો છે સમજાવી શકાતો નથી, પણ જીવ સમજી શકે છે. આ છે ને એ પોતે વસ્તુના સ્વરૂપને સમજી શકે, પણ એ સમજાવવું બહુ ભારી ડિફિકલ્ટ છે, ઘણું ડિફિકલ્ટ છે. હવે જ્યાં આ એને લખ્યું તો એને તો પરમને જાણવાનો નિષેધ કર્યો કે પરને જાણતા તને જ્ઞાન પણ નથી થતું ને સુખ થતું નથી. તો કોઈ કે ભલે સુખ નથી તો કાંઈ નહીં, પણ જ્ઞાન તો થયું કે ના, બે શબ્દ લખ્યા છે, બે શબ્દ લખ્યા છે કે જ્ઞાને થતું નથી ને સુખે થતું નથી. હવે આટલું ચોખ્ખું લખે અને છતાં પણ પરને જાણવાની અભિલાષા ઈચ્છા એ છોડે નહીં તો એને સમ્યક દર્શન થાય ક્યાંથી બાબલા થાય? આવી વાત છે. આ તો કૌષ્ટિકાના શબ્દો છે. 400 વર્ષ પહેલા અનુભવી પુરુષ થઈ ગયા રાજમલજી. એક બી અનુભવની મરતી એ પહેલા કૌશમાં તો એમ લખ્યું કે પરને જાણતા જ્ઞાન થતું નથી, કરે સુખ થતું નથી. અને પછી આગળ વધતા તો 271માં એમ લખ્યું એ કે મારો આત્મા જ્ઞાયક છે અને આ છ દ્રવ્ય મારું જ્ઞેય છે એ જ્ઞાનથી. હા હા, એક ભ્રાંતિ ઉપર વિચાર કરીને કોઈ પાછો ફરી જાય, ઇન્દ્રિય જ્ઞાન ઘટી જાય અને આત્માને પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય. બાકી આ વિષય વાદ વ્યાજનો નથી ભાઈ, આ વ્યાજનો સમજીને ફરી જવા જોઈએ. બાકી બધું શાસ્ત્રોમાં આબે હૂબ જ્ઞાન છે, જેને આત્માનું કરી લેવું છે એનું જ્ઞાન આબે હૂબ આવી ગયું. ભ્રાંતિ શબ્દ દેવગુરુ શાસ્ત્ર મને જણાય છે, મને જ્ઞાન થાય છે કે ના તને ભ્રાંતિ થાય છે. હવે આ જણાય છે પ્રત્યક્ષપણે મારી આંખથી જોયું કે આ છે, મને આનું જ્ઞાન થયું કે ના તને જ્ઞાન નથી થતું, તને ભ્રાંતિ થઈ. એ શું પણ એના ઉપર જ્ઞાનથી જો વિચાર કરે તો એને પરને જાણવાનો અનંતાનું મંદિરનો લોભ બી છૂટી જાય. એ કેમ લખ્યું? ભ્રાંતિનો અર્થ એવો છે, એક વાર વાત કરી હતી કે રાત્રિ નો ટાઈમ હતો, પડી હતી સિંદરી અને એને લાગતું હતું કે સરફ છે, એટલે એ સરફ જોઈને એ ભાગ્યો. ના, બીજો એનો મિત્ર પછવાડે આવતો હતો, એની પાસે બેટરી હતી કે કેમ ભાઈ એના રસ્તો ચાલીને આમ કેમ દૂર ભાગવા માંડ્યા, કઈ ભય સ્થાન છે? તો કે હા, સરફ પડ્યો છે, તમે ચેટાડજો. કે એને કહે છે કે તમે ચેટાડજો, બોલો ભ્રાંતિવાળો કહે છે. ઓલાના હાથમાં બેટરી હતી, સમજી ગયા? જ્ઞાનીની પાસે જ્ઞાન બેટરી છે, એ બેટરી જે જોયું, અરે આ તો કે સિંદરી છે. અરે ભાઈ બોલાને કે મિત્ર કે આય આય, ના હું નહીં આવું, અહીંયા સરસ છે અને તમે પણ ભાગી જાઓ. તો કે ભાઈ એ સિંદરી પડી છે. તો કે ના એ સરસ છે, બે ને વાત વાત છો થોડીક વાર. એટલે બોલે ચાઈ નો વાત વાત કર્યો, બેટરી બંધ કરી દીધી. સમજી ગયા, એ તો નિરાતે એની પાસે ઉભો હતો, એને તો ખબર હતી કે આ કઈ ધર્મ નથી કે કઈ છે. તો કે ભાઈ એ સિંદરી છે. પછી બેટરી કરી, બેટરી કરી એટલું તો નહીં પણ એને સિંદરીને હાથમાં લીધી, હાથમાં લઈને બતાવી, પછી બેટરી અહીં રાખી, જો આ સિંદરી છે, અર્પ નથી. ભ્રાંતિ ગઈ, ભ્રાંતિજન્ય ભય ગયો અને ભયજન્ય દુઃખ પણ, એને ભ્રાંતિ કહેવાય. એમ મૃજો પાણી ન હોય ને પાણી લાગે છે, પાણી જેવો આભાસ થાય, જળાભાસ કહેવાય, દોડે છે અને મરે છે. પાણી ધોતું નહીં, પાણીની ભ્રાંતિ થઈ ગઈ, જળાભાસ કહેવાય. એમ આચાર્ય મહારાજ કહે છે કે આ તને જણાય છે, આનું જ્ઞાન થતું નથી, તને તો ભ્રાંતિ થઈ ગઈ કે આ જણાય છે એ તારી ભ્રાંતિ છે. પણ ભ્રાંતિ આ પ્રગટ જણાય છે એ ભ્રાંતિ છે નો માની? ભ્રાંતિનો અર્થ સમજાવો કે ત્યારે જ્ઞાનીઓ કહે છે કે તને તારા જ્ઞાનની પર્યાય જણાય છે, આ નથી જણાતું. હવે જણાય છે જ્ઞાનની પર્યાય સમયે સમયે અજ્ઞાનીને, અરે જ્ઞાન જણાય છે પણ ભેદથી સમજાવવા માટે જ્ઞાનની પર્યાય જણાય છે એમ કેવું પડે? જણાય છે તો જ્ઞાન, તને જ્ઞાન જણાય છે આ નથી જણાતું. હવે જણાય છે જ્ઞાન અને ભાષે છે જ્ઞાન જણાય છે, એનું નામ ભ્રાંતિ. જ્યારે એને એમ લાગશે કે મારું જ્ઞાન જ જણાય છે, ત્યારે એ ભ્રાંતિ અજ્ઞાન ટળીને અનુભવ થશે, ત્યારે ઉપયોગ આનાથી ઘટીને અંદર આવી જશે.
બેટરી કરીને બતાવો એ
પણ જ્ઞાન જણાતું હોવા છતાં એનો નિષેધ કરે છે, પોતે પોતે પોતાને ભૂલી જાય છે. એ જ્ઞાન જણાયું છે એનો નકાર કરે છે, અને જે જ્ઞેય નથી જાણતું ખરેખર એ મને જણાય છે એનું નામ ભ્રાંતિ. જણાય જ્ઞાન ને ભાતે જ્ઞાન,
ક્યારે પણ મારું પદ જાણું છું,
જામનગર માં મોટા માણસોની ભૂલ ભીજ ભૂલે એના લીધે એમાં એનો વાંક નથી થાય. અનાદિકાળથી સંસ્કાર એવા છે, એકેન્દ્રિય છે ને પણ જાણ્યું, બે ઇન્દ્રિય છે ને પણ જાણ્યું, પોતાને તો જાણ્યું નથી એક સમય માત્ર. એટલે એનો જે અનુભવ છે એ અનુભવને વર્તમાનમાં પણ એ આગળ કરે છે પોતાના અનુભવને, સમજીએ. એટલે એને એમ જ લાગે છે કે હું પરને જાણું છું. હવે જણાય છે જ્ઞાન ઘટપટ આદિ ને જાણતું, તેથી તેને માન, જાણનાર ને માન નહીં. પોતાનું જ્ઞાન પોતાનો જ્ઞાયક જ જણાઈ ગયો છે, પોતાનો જ્ઞાયક આત્મા જણાય છે એવો અનુભવ થયા પછી જે પર જણાય એને વ્યવહાર કહેવાય. પોતાના જ્ઞાન પોતાનો આત્માને ન જાણે અને આને જાણે એ વ્યવહાર નથી પણ ભ્રાંતિ છે. વ્યવહાર નથી, ભ્રાંતિ થઈ ગઈ, અજ્ઞાન છે. સંબંધભાઈ જેવા એ કહી પણ વસ્તુની સ્થિતિ છે, વસ્તુની સ્થિતિ જો તમે આત્માનો અનુભવ કરવો હોય તો આ કળા છે. મર્યાદા બાર સતી સ્ત્રી બાર વેગી મર્યાદા બાર ગઈ એમ. ધીરુભાઈ આખરા શબ્દો કીધે ત્યારે ગુરુ લાકડું આપે ત્યારે પાછો ફરે. જીવને પણ એની જ્ઞાન ની પર્યાયમાં જ્ઞાયક જણાય ગયો છે. અને વર્તમાન ભવિ હો કે અભવી બધાની જ્ઞાન ની પર્યાયમાં જ્ઞાયક જણાય ગયો છે. કેમ કે જ્ઞાન ની પર્યાય ને જ્ઞાયક ને તાદાત્મ હોવાથી જ્ઞાન ની પર્યાયમાં જ્ઞાયક જણાય. અને જેની સાથે તાદાત્મ નથી એ નિશ્ચય નહીં જણાય જ નહીં. જણાને વિચાર આવ્યો કે આમ તો સૂર્ય નો પ્રકાશ છે તે સૂર્યને પ્રતિત કરે જ છે, પણ એને વિચાર આવ્યો કે આપણે છાપા માપો કે સૂર્ય નો પ્રકાશ છે તે સૂર્યને પ્રતિત નથી કરતો. સમજી ગયા? છાપું વાંચીને થયું કે આ કોઈ મૂર્ખ ગાંડો લાગે છે. સમજી ગયા? એને બધાય ગાંડો કહ્યો, એને બધાય ગાંડો કહ્યો. અને જ્ઞાની કહે છે કે તારી પર્યાયમાં જ્ઞાયક જણાય છે, તો એ બધા જ્ઞાની ને ગાંડા કહે. દાખલો સમજાણો બોલતી ભાઈ. વીટી છે ને, વીટી વીટી પર્યાય છે. એ પર્યાય છે ને એ સોનાની સાથે તાદાત્મ છે. એ પર્યાય છે ને એ દ્રવ્ય ને પ્રસિદ્ધ કરે છે, એ હાથ ને પ્રસિદ્ધ નથી કરતી. એનો ઘાટ છે પર્યાય છે એના સ્વદ્રવ્ય ને પ્રસિદ્ધ કરે છે, સોની ને પ્રસિદ્ધ નથી કરતી. વીટી નો જે ઘાટ છે એ સોના દ્રવ્ય ને પ્રસિદ્ધ કરે છે. કેમ કે પર્યાય ને દ્રવ્ય તાદાત્મ છે, એટલે પર્યાય દ્રવ્ય ને પ્રસિદ્ધ કરતી પ્રગટ થાય છે. એમ જ્ઞાન જ્ઞાયક ને પ્રસિદ્ધ કરતું જ પ્રગટ થાય છે. ચૈતન્ય નો વિધાયી પરિણામ તેને ઉપયોગ કરવામાં આવે છે. પણ રાગ નો તો ખરેખર પરમાર્થ જ્ઞાતા પણ નથી, નાયક નો જ્ઞાતા છો. એ વાત એમ કે કઠણ છે જીવોને, બહુ પ્રમોદ કરતા નામે કઈ જરૂર નથી, આત્મા છે. જે પરિચિત છે એ વાત જ્ઞાની ન કરે. જ્ઞાનીને પરિચિત કે ઉપરને જાણું છું, એનાથી જુદું છે કે તું ઉપરને જાણતો નથી, જાણનાર તને જણાય છે. લે બરાબર, એને નવી વાત કરવી કે એના લક્ષમાં નથી આવી અનંતકાળ, એ વાત એને કેવી છે. એટલે જ્ઞાનીઓનો ઉપકાર અનંતો છે. और द्रव्यो को मैं जानता हूँ, और द्रव्य को मैं जानता हूँ, और द्रव्य मारा नहीं, एनो करता नहीं, एनो भोगता नहीं, मात्र पर द्रव्य को मैं जानता हूँ. ऐसा भी जो अहंकार है सो त्यागने योग है. तारो अहंकार छे, हूँ पर ने जानू छू, ये तो अहंकार में चढ़ी गयो, એવો અહંકાર છોડવા યોગ્ય છે. સર્વ પરદ્રવ્યો સે ભી મોહ કરના સ્વ સંવેદન જ્ઞાન મે બાધક હૈ ઇસ કારણ એસી મમતા ભી ત્યાગને યોગ હૈ. અહંકાર પણ છોડવા યોગ છે અને મમતા પણ ત્યાગવા યોગ છે. બે વાત લખી, વિષયની કષાય બેને છોડવા યોગ છે. નિર્વિકલ્પ હોકર નિજ શુદ્ધ સ્વરૂપ કા ધ્યાના ધ્યાન હિ કાર્યકારી હૈ. यद्यपि आत्मा के ज्ञान स्वभाव में ज्ञेयों का प्रतिभास पना होना उचित ही है, तथापि उन ज्ञेयों प्रति जो ममत्व भाव सो स्वरूप समाधि में निषेधने योग है. मैं ज्ञाता हूँ पर द्रव्य ज्ञेय है, यह विकल्प योग्य नहीं है. निर्विकल्प ध्यान में ही बाधक थाय छे.